પ્રેરણા નંબર 285. નિર્મળ આકાશ, હળવી હવા, પ્રકૃતિની પ્રશાંત અવસ્થા અને પ્રફુલ્લ વદન. માનવ સમુદાય ગીત સ્તવન કરે છે. સંગીત અને વાદ્યો ચેતનાને નિસ્તબ્ધ કરી મુક્તિનો આસ્વાદ આપે છે. માલતી, જુઈ અને ચમેલી સુરભિ એકઠી કરી વાતાવરણને આહલાદિત કરે છે. અંશ હંસી, સારસ યુગલ આનંદ પ્રમોદમાં જળ વિહાર કરે છે. ચુમેર આનંદ પ્રવાહિત કરતો વાયુ સુરભિને સંગમાં લેતો, પશુ પક્ષી, માનવ અને જળ ચેતનને ભેદ શૂન્ય ભાવનાથી ઉલ્લાસ ભેર વિતરણ કરી રહ્યો છે. મધુરને અતિ મધુર બનાવનારી શારદીય કૌમુદી મંદ મંદ મુસ્કાનથી અંતરને ઝૂલણું બનાવે છે. મંડલાકાર રસનું વહેણ છે. રસરાજ પ્રેમનો પવિત્ર ઝરો છે. એની આહલાદની શક્તિ રાધિકા સંગે રાસમાં રત છે. પૂજ્ય ભાઈ, આ પ્રેરણાની અંદર પ્રકૃતિનો મસ્ત મજાનું વર્ણન કરે છે. આકાશ નિર્મળ છે, હળવી હળવી હવાની લહેરખીઓ છે, પ્રકૃતિની પ્રશાંત અવસ્થા છે અને માનવ સમુદાય પ્રફુલ્લ વદન છે. બધા ગીત સ્તવન કરે છે, ભજન કરે છે, આરતી કરે છે. સાથે સાથે સંગીત અને વાદ્યો મધુર મ્યુઝિક આપી રહ્યા છે, જેને કારણે ચેતના નિસ્તબ્ધ બને છે, પ્રશાંત બને છે અને મુક્તિનો આસ્વાદ મેળવે છે. માલતી, જુઈ અને ચમેલી આ બધા ભેગા મળે છે. એની સાથે ત્રણેયની સુરભિ પણ એકઠી થાય છે અને વાતાવરણ એકદમ આહલાદિત અને પ્રસન્નચિત બને છે. હંસ હંસી, સારસ યુગલ આનંદ પ્રમોદમાં સરોવરની અંદર જળ વિહાર કરે છે. ચોમેર આનંદ પ્રવાહિત કરતો વાયુ ફૂલોની સુરભિને સંગમાં લેતો લેતો પશુ પક્ષી માનવ અને જળ ચેતન આ બધાને ભેદ શૂન્ય ભાવનાથી ઉલ્લાસ ભેર વિતરણ કરી રહ્યો છે, આપી રહ્યો છે, ફેલાવી રહ્યો છે. મધુરને અતિ મધુર બનાવનારે શારદીય કૌમુદે શરદ ઋતુની શરદ પૂનમની ચાંદની મધુર જે છે એને અતિ મધુર બનાવે છે. એ ચાંદનીની મંદ મંદ મુસ્કાન કૌમુદી ખીલી ઉઠી છે. સરસ મજાના સરોવરની અંદર શ્વેત કૌમુદી અને એની મંદ મંદ મુસ્કાન આખું સરોવર કૌમુદીની સુરભિથી અને શ્વેત એની ખીલેલી પ્રસન્નતાથી એની મંદ મંદ મુસ્કાનથી જાણે અંતરને ઝૂલણું બનાવે છે, અંતર ઝૂલી ઉઠે છે. મંડલાકાર ગોળ વર્તુળ રાસ એ રસનું વહેણ બને છે. આ રસરાજનો પ્રેમનો આ પવિત્ર ઝરો છે કે જેમાંથી રસ પ્રાદુર્ભૂત થઈને વહે છે. રસરાજ છે, રસેશ્વર છે, રાસેશ્વર છે, નટેશ્વર છે ભગવાન કૃષ્ણ. એની આહલાદની શક્તિ, આહલાદ આપનારી શક્તિ રાધિકા સંગે યમુના પુલેન પર રાસમાં રત છે. એ જ રસેશ્વર, એ જ રાસેશ્વર, એ જ નટેશ્વર. અફલાતુન વાતાવરણ છે, રાસનો મહિમા અપરંપાર છે. રસ નિદ્રે છે, આજ રાસ છે, આજ રસરાજ છે, આજ રાસેશ્વર છે. પ્રેરણા નંબર 286. અનંત સાગરમાં વિહરતી માછલી ગર્વિષ્ઠ થઈ સમુદ્રનો તાગ, અંતિમ તાગ તુરત મેળવશે એવી ભ્રમણા સેવે છે. પરંતુ વિશાળ હૃદય ઉદથી મંદહાસ્ય કરે મત્સ્યને વહાલથી સમાવિષ્ટ કરે છે. આકાશની અનંતતાને માપવાના ઉત્સાહમાં થોડા ગર્વ સાથે ગરુડનું ઉડ્ડયન ઝડપી બને છે. આકાશ ત્યારે એને વાત્સલ્ય ભરી હૂંફ આપી પોતાનામાં સમાવી લે છે. તમે મારા જ છો એમ કહે છે. અનંતને માપવાની પ્રક્રિયા છોડી દેવી શું કલ્યાણપ્રદ નથી? અનંતમાં લીન થવું એ નિયતિ છે, પરંતુ એ માટે ધૈર્યની આવશ્યકતા છે. આ પ્રેરણામાં પૂજ્ય ભાઈ સમજાવે છે, વિહરતી માછલી સમુદ્રમાં અનંત સાગરની અંદર એ અભિમાની થાય અને સમુદ્રનો તાગ, અંતિમ તાગ હું તાત્કાલિક મેળવીશ એવી ભ્રમણા જ્યારે એને ઉત્પન્ન થાય, ત્યારે કેટલું વામણું અને કેટલું હાસ્યાસ્પદ લાગે છે. નાની એવી માછલી શું સાગરનો તાગ મેળવી શકવાની છે? બિલકુલ અશક્ય, ઇમ્પોસિબલ વાત છે. પરંતુ સાગરનું હૃદય વિશાળ છે, મંદ હાસ્ય કરે છે કે હા પહોંચી વળે એવી નથી. પરંતુ એ મત્સ્યને વાલથી પોતાની અંદર એ સમાવે છે. એને ઘૃણા નથી કરતો, તું મારી છે એમ માનીને જ સાગર એને પોતાનામાં સમાવી લે છે. આકાશની અનંતતાને માપવાના ઉત્સાહમાં થોડા અભિમાન સાથે જ્યારે ગરુડ ઝડપી ઉદયન કરે છે, ત્યારે આકાશને વાત્સલ્ય સહિત હૂંફ આપે છે અને પોતાની અંદર સમાવી લે છે. તમે મારા જ છો એમ કહે છે. આકાશને ખબર છે ગરુડ ગમે તેટલું ઝડપી હોય પણ આકાશને માપી ના શકે, છતાંય એ ગરુડને પ્રેમ કરે છે, પોતાની અંદર સમાવે છે. એવી જ રીતે માણસ જ્યારે અનંતને માપવાની પ્રક્રિયા છોડી દે ને તો એ કલ્યાણપ્રદ છે. પૂજ્ય ભાઈએ કહ્યું છે, મારી પાસે 24 કલાક બેસી રહો વર્ષો સુધી, પણ મને માપવાનો પ્રયત્ન કરશો તો નિષ્ફળ જશો, મને પામવાનો પ્રયત્ન કરશો તો કૃપા ઉતરશે. અફાટ આકાશની અંદર જ્યારે પક્ષી એવું વિચારે કે હું એને માપી લઉં તો માપી નથી શકતો, સંકલ્પ કરે તો પણ એક સ્ટેજ છે. સંકલ્પમાં તો સફળતા અને નિષ્ફળતા વરેલા છે. કેટલાક સંકલ્પો એવા છે કે જેમાં માત્ર નિષ્ફળતા અને નિષ્ફળતા જ હોય, પણ આ સ્ટેજને કુદાવી દઈએ અને પક્ષી સંકલ્પ કરતા ઉડ્ડયન કરવાનું શરૂ કરે તો સીધું જ, તો એ પેલું સંકલ્પ વાળું સ્ટેજ આમાંથી નીકળી જાય છે ને સીધું જ ઉડ્ડયન, મુક્ત વિહાર, મુક્ત આનંદ, મુક્ત શાંતિ, પ્રશાંતિ અને મુક્ત મુક્તિ પણ. આ બધું હૃદયથી પ્રાપ્ત થાય છે, નહીં કે સીમિત સ્તરને બુદ્ધિથી, તર્કથી કે પોતાના કૌશલ્યથી. કેમ કે આફ્ટર ઓલ આપણે બધા હ્યુમન લિમિટેશન્સમાં છીએ, બોર્ડરની અંદર છીએ, આપણે મર્યાદિત છીએ. આપણે મર્યાદિત અવસ્થામાંથી અમર્યાદને કેવી રીતે માપી શકીએ? આપણે સીમિત છીએ, અસીમને કેવી રીતે માપી શકીએ? જાગતિક જીવન, જાગતિક જગત, અપાર્થિવ જગતને કેવી રીતે પામી શકે? એ દોડે જ ખોટી છે. અહીંયા બુદ્ધિ નહીં, તર્ક નહીં, કંઈ જ કામ કરતું નથી. કારણ કે અગમ્ય છે, અચિંત્ય છે, અતર્ક્ય છે. જે બુદ્ધિ છે, જે તર્ક છે, એ માનવના છે, એ પોતાની લિમિટેશન્સના છે, હ્યુમન લિમિટેશન્સના છે. પણ આ તો બિયોન્ડ હ્યુમન લિમિટેશન્સ છે. તો એને પોતાના તર્કથી કે બુદ્ધિથી માપવું બહુ અશક્ય છે, ગજબ અશક્ય છે. અનંતમાં લીન થવું એ નિયત છે. કારણ કે માણસ અનંતનો અંશ છે, માં આનંદમયીનો અંશ છે. આનંદમાંથી છૂટો પડ્યો છે, આનંદમાં યાત્રા છે, આનંદમાં જવાનો છે. તો એના જેવો જ હોય, મલિન થાય, પાછો વિશુદ્ધ થાય અને પાછો એમાં જ ભળે. અનંતમાં લીન થવું એ નિયતિ છે, એ ડેસ્ટિની છે. પરંતુ ધીરજની ખાસ આવશ્યકતા છે. એના સમયે એની કૃપાથી અને એની ઈચ્છાથી જ બધું થાય છે. અલ્ટિમેટ રિયાલિટી ઇઝ એવરીથિંગ ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ ગોડ. પ્રેરણા નંબર 287. આકાશમાં વિહરતી વાદળીઓનું સૌંદર્ય મુગ્ધ કરે છે. સૂર્યનો પ્રકાશ પરાવર્તિત થઈ તેમાં વિવિધ રંગો પૂરે છે. ચપળ ગતિને લીધે ક્ષણે ક્ષણે તેના રૂપ અને રંગ બદલાય છે. આ ચાંચલ્ય સૌંદર્ય રહસ્યમય પ્રતીત થાય છે. ચેતનાના વધુ ને વધુ ઊંચા સ્તરે જતા રહસ્યના ગર્ભમાંથી નવું નવું સૌંદર્ય ઉભરાતું સામે આવે છે. મૂળ સૌંદર્યની આ તો છાયા જ છે. પાર્થિવ સંગીતની મધુર સુરાવલીઓ લુપ્ત કરે છે. સંગીતનું વૈવિધ્ય મનોહારી છે, પરંતુ માધુર્યનો મૂળ સ્ત્રોત ક્યાં છે એ તો જુઓ. પરમ માધુર્યને આ તો છાયા માત્ર જ છે. વ્યક્ત સૌંદર્ય અને માધુર્ય, અનંત સૌંદર્ય માધુર્યને છાયાને છાયા માત્ર જ છે. પૂજ્ય ભાઈ, આ પ્રેરણામાં આકાશમાં વિહાર કરતી નાની નાની શ્વેત હલકી ફૂલકી વાદળીઓ નું વર્ણન કરે છે. એનું સૌંદર્ય અદ્ભુત લાગે છે, મનને મુગ્ધ કરે છે. સવાર સવારમાં સૂર્યના સ્વર્ણિમ કિરણો પરાવર્તિત થઈને એ વાદળીઓમાં અલગ અલગ રંગ પૂરે છે. ક્યારેક ગોલ્ડન રેઝ બને છે, ગોલ્ડન વાદળીઓ દેખાય છે, ક્યારેક સિલ્વર દેખાય છે, ક્યારેક એની બોર્ડર ગ્રેઇશ લાગે છે, ક્યારેક લાઇટ ગ્રે કલરની વાદળી લાગે છે, ક્યારેક પિંક, ક્યારેક ડાર્ક પિંક, ક્યારેક રતુમળો રંગ, ક્યારેક લાઇટ ગ્રીનિશ. કેવા કલર, વિવિધ રંગો પુરાય છે. ચપળ ગતિએ વાદળીઓ આકાશમાં રમત રમે છે. અહીંયાથી ત્યાં નિર્ભારપણે દોડાદોડી કરે છે અને ક્ષણે ક્ષણે તેના રૂપ બદલાય છે, તેના રંગ બદલાય છે. આ ચાંચલ્ય સૌંદર્ય આપણને એકદમ રહસ્યમય હોય એવું પ્રતીત થાય છે. આ કેવું રહસ્ય, આ કેવી વાદળીઓ, આ કેવા સરસ રંગ, કેવી સરસ બોર્ડર, ગોલ્ડન, સિલ્વર, અલગ અલગ રંગ, અલગ અલગ આકાર, ચપળતા તો પાર વિનાને કેટલું રહસ્યમય છે આ ચાંચલ્ય, આ સૌંદર્ય. ગજબનું રહસ્યમય અફલાતુન લાગે છે. ચેતનાના વધુને વધુ ઊંચા સ્તરે જઈએ તો રહસ્યના ગર્ભમાંથી વધુને વધુ સૌંદર્ય બહાર આવે છે, નવું ને નવું સૌંદર્ય બહાર આવે છે. જાણે ઉભરાય ઉભરાયને સૌંદર્ય વહી જાય છે. આ શું સૌંદર્ય છે, શું આકાર, શું પ્રકાર, શું રંગ. આ વાદળીઓ જોઈ તે એના કરતા તો અનેક ગણું સૌંદર્ય છે. આ કેવી રીતે ઉભરાય ઉભરાયને બહાર આવે છે, ક્યાંથી આવે છે નવું નવું સૌંદર્ય, ગજબનું સૌંદર્ય. આ તો રહસ્યનું રહસ્ય, જાણે રહસ્યના ગર્ભમાંથી આવે છે. મૂળ સૌંદર્ય ક્યાં છે? આટલું અફલાતુન સૌંદર્ય, મનને મુગ્ધ કરનારું, ચિત્તને ભ્રમિત કરનારું, દિલમાં પગ પેસારો કરીને વસી જનારું આ સૌંદર્ય તો મૂળ સૌંદર્યની છાયા જ છે. બાપરે, પાર્થિવ સંગીતની મધુર સુરાવલીઓ લુબ્ધ કરે છે, જાગતિક સંગીતની સુરાવલીઓ, પાર્થિવ જગતની પાર્થિવ સંગીતની સુરાવલીઓ આપણને મુગ્ધ કરે છે. આપણે સંગીતની સુરાવલીઓની અંદર લુબ્ધ બનીએ છીએ અને સંગીતનું વૈવિધ્યકારી મનોહારી આસ્વાદન કરીએ છીએ. પરંતુ માધુર્યનો મૂળ સ્ત્રોત ક્યાં છે એ તો જુઓ, શોધી કાઢો. પરમ માધુર્ય સુરની સુરાવલીઓ, આ તો મૂળ સુરાવલીની છાયા જ માત્ર છે. તો અપ્રાકૃત સૌંદર્ય, અપ્રાકૃત માધુર્ય, અપ્રાકૃત સુરાવલી કેવા હશે? વ્યક્ત સૌંદર્ય અને માધુર્ય, જે સૌંદર્ય વ્યક્ત થાય છે, જે મધુરતા વ્યક્ત થાય છે, એ તો અનંત સૌંદર્ય અને માધુર્ય જે છે, અપાર્થિવ જગતનું જે છે સૌંદર્ય માધુર્ય, એની તો છાયાની છાયા માત્ર છે. તો ઓરિજિનલ સૌંદર્ય અને માધુર્ય કેવા હશે? જે આ સૌંદર્ય અને માધુર્યનો સર્જનહાર છે એ ખુદ કેવો સૌંદર્યમય હશે અને એમાંથી મધુરતા કેવી ટપકતી હશે. પ્રેરણા નંબર 288. પ્રભાતે પંખીઓના કલરવથી મીઠી નિંદરમાં ખલેલ પડે છે. પોતાના સહજ સ્વભાવ પ્રમાણે તેઓ તો ગાશે જ. તેમનું મોહક સંગીત મનને આકર્ષે છે, પરંતુ શરીરની શિથિલતા છૂટતી નથી. પ્રભાતના પ્રફુલ્લ પુષ્પોની ગંધ મારા નાસારંધ્રમાં પ્રવેશી જાગ્રત કરે છે, પરંતુ વિશ્રામની લાલસા મધુર તંદ્રિતાવસ્થામાં જકડી રાખે છે. દક્ષિણની પવન લહેરીઓ સૌરભયુક્ત શીતળ ઠંડક આપે છે, જગાડે છે, પરંતુ શ્રમિત શરીર ક્લાંતિ અનુભવે છે. અરુણોદયની આભા મારી આંખોના પોપચાને સ્પર્શે છે. આંખો ખુલે છે અને રમતિયાળ રંગબેરંગે વાદળીઓ જોઈ મુગ્ધ બનું છું. ફરી પાછી ઘેનને કારણે આંખો બંધ થાય છે. અંતરમાં અંકિત થયેલ એ દ્રશ્યથી અભિભૂત થાઉં છું. ફરી બહાર જોવા ઉત્પ્રેરિત થાઉં છું. એ રમણીય દ્રશ્ય ભાવ વિહવળ કરે છે. રોમાંચિત થાઉં છું, પ્રસ્વેદિત થાઉં છું. મારે ઇન્દ્રિયો અને ચિત્તના ચાંચલ્યને આ રમત કોણ ઉકેલી શકશે? ક્ષણે ક્ષણે ઉર્મિના વિવિધ રંગો પુરાય છે. માનવની કલ્પના એને કોઈ દિવસ પકડી શકવાની નથી. અનંતના અનંત પાસાનું અનંત વૈવિધ્ય મનોમુગ્ધકારી અખંડ અને નિત્ય નૂતન છે. પૂજ્યભાઈ આ પ્રેરણાની અંદર પ્રભાતનું વર્ણન કરે છે, સાથે સાથે માનવ સહજ લાગણી, બહિર્દર્શન અને આંતરદર્શન ખૂબ મસ્ત રીતે બતાવે છે. પ્રભાતે પંખીઓ કલશોર કરે છે, એના કલરવથી ઊંઘમાં પડેલા માનવો જાણે મીઠી ઊંઘમાં નિંદરમાં એને ખલેલ પડે છે. પણ પક્ષીઓ તો પોતાના સહજ સ્વભાવ પ્રમાણે ગાવાના જ છે. તેમનું સંગીત મોહક છે, મનને આકર્ષિત કરે છે. પરંતુ શરીર શિથિલ થયું છે. શિથિલતા છૂટતી નથી, ઉર્જા આવતી નથી, ઉઠવાનું મન થતું નથી. પક્ષીઓની માફક જ પ્રભાતના પ્રફુલ્લ પુષ્પો એની સંમિશ્રિત સુરભિ મારે નાસિકામાં પ્રવેશે છે, મને જાગૃત કરે છે. ઉઠ, સવાર થયો, પક્ષીઓ કલશોર કરે છે, ફૂલો ખીલી ઉઠ્યા છે અને ઉદ્યાનને અલગ અલગ ફૂલોની અલગ અલગ સુરભિ મિશ્રિત થઈને તને જગાડવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ આ તો વિશ્રામની લાલસા છે, જે એક મધુર તંદ્રાવસ્થામાં જકડી રાખે છે, પકડી રાખે છે. ઉઠું છે, ના સૂવું છે, સૂવું છે, ઉઠવું છે, તંદ્રિત અવસ્થા છે. દક્ષિણને પવન લહેરીઓ પણ સુરભિયુક્ત સુરભિઓની સાથે સાથે શીતળ ઠંડક આપે છે, મસ્તીની ઠંડક આપે છે અને ઠંડી લહેરખીઓ જગાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શરીર છે એ શ્રમિત છે અને ઉઠતા ક્લાંતિ અનુભવે છે. હવે વિશેષતા અહીંયા છે. અરુણોદયની આભા મારી આંખોના પોપચાને સ્પર્શે છે. સવાર થયું છે, અરુણ રથ આવ્યો છે, ગુલાબી ઉષા આવે છે, સૂર્યના પ્રભાતી કિરણો સ્વર્ણિમ રશ્મિઓ ગોલ્ડન રેઝ આકાશમાં છવાઈ ગયા છે. પૃથ્વી ઉપર એક તરોતાજા તાજગી આવી છે, જે પક્ષીઓમાં, ફૂલોમાં, વનસ્પતિ સૃષ્ટિમાં, માનવ સહજ સૃષ્ટિમાં બધામાં છે. આ અરુણોદયની આભા છે, જે આભા મારી આંખના પોપચાને સ્પર્શે છે. એક પ્રસન્નતા અનુભવાય છે, આંખો ખુલે છે, અને રમત્યાળ રંગબેરંગી વાદળીઓ જોઈને મુગ્ધતા અનુભવું છું. પણ ઘેન શમ્યું નથી, એને કારણે આંખો ફરીથી બંધ થાય છે. બહિર સૃષ્ટિ અને આંતર સૃષ્ટિની આ લુકા છુપી લાગે છે. અંતરમાં આ ચિત્ર અંકિત થઈ જાય છે. રંગબેરંગી વાદળીઓ, અરુણોદયની આભા, આ બધા ચિત્રો મારા અંતરમાં અંકિત થઈ જાય છે. જાણે આંતરદ્રષ્ટિથી જોઉં છું અને એ દ્રશ્યથી અભિભૂત થાઉં છું, રસપ્લાવિત થાઉં છું, એમાં તન્મય થાઉં છું. તન્મય થતા થતા ફરીથી જાણે આંખો ખોલીને બહાર જોવા ઉત્પ્રેરિત થાઉં છું. બહાર જોવા માટે, બહારની દુનિયા જોવા માટે ફરીથી પ્રેરિત થાઉં છું. દ્રશ્ય રમણીય છે, ભાવ વિહવળ કરે છે, રોમાંચિત કરે છે, પ્રસ્વેદિત કરે છે, પસીનો પણ આવી જાય છે. મારી ઇન્દ્રિયો અને ચિત્તનું ચાંચલ્ય બંનેની એક લુકા છુપી છે, બંનેની એક રમત છે. આ રમત કોણ ઉકેલી શકશે? ઉર્મિઓ કામ કરતી થઈ છે, ચિત્ત કામ કરતું થઈ ગયું છે, હૃદયની અંદર ચિત્ર અંકિત થતા જાય છે, અંતરમાં અંકિત થાય છે, ચિત્ત એમાં જોડાઈ જાય છે. ઉર્મી કામ કરતી થઈ છે અને એ વિવિધ રંગો પૂરે છે, વિવિધ ચિત્રો ઉત્પન્ન કરે છે. ક્ષણે ક્ષણે ઉર્મીના વિવિધ રંગો પૂરાય છે. માનવની કલ્પના અને કોઈ દિવસ પકડી શકશે નહીં, સમજી પણ શકશે નહીં, કેમ કે આ પકડમાં આવે એવું નથી, સમજમાં આવે એવું નથી. બહેર જગત અને આંતર જગતની લુકા છુપી છે. સીમિત અસીમને પામી શકે નહીં. માનવીની કલ્પના અને પહોંચી શકે નહીં, પકડી શકે નહીં. આ તો અનંતના અનંત પાસાનો અનંત વૈવિધ્ય, અનંતના અનંત પાસાઓ, પાર વિનાના અનંતના પાસાઓ છે. અને એની વિવિધતા પણ અનંત છે, મનોમુગ્ધકારી છે, મનને મુગ્ધ કરનાર છે, અખંડ છે, ખંડ ખંડ નથી, પાર્શિયલ દર્શન નથી, ઇન્ટિગ્રલ છે અને નિત્ય નૂતન પણ છે. હંમેશા નૂતન, ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ અને નિત્ય નૂતન. એક જ રંગ પ્રભુને સુહાતો નથી, એક જ આકાર કે પ્રકાર સુહાતો નથી, એક જ લીલા સુહાતી નથી. પડે પડે નિત્ય નૂતન છે, રંગીન છે, રસ પ્રેરિત છે, રસ પ્લાવિત છે. આ તારી લીલા જ છે. પ્રેરણા નંબર 289. જીવનની સર્વોચ્ચ મંઝિલે પહોંચવાનો સરળ રાહ ભગવાન નામ જપ છે. અટપટા કઠિન માર્ગો સૌ કોઈને માટે તરણોપાય ન બને. નામ અને નામી અભિન્ન છે. નામ ચિન્મય છે. નામના સંસ્કાર ચિત્ત પર અંકિત થતા જાય છે. એથી ઉત્તરોત્તર રુચિ ઉત્પન્ન થતી જાય છે. પ્રાથમિક અવસ્થામાં મન ન લાગે, મનને તેમાં રોકવા પ્રયત્ન કરવો એ પણ સાવ નિરર્થક નથી. મન બીજે ભમતું હોય તો પણ કેટલાક વ્યવહારિક કાર્યો સંપન્ન થતા હોય છે. એવી જ રીતે ચિત્તને જપમાં રસ ન હોય તો પણ નામ સ્મરણ નિષ્ફળ જતું નથી. પૂજ્ય ભાઈ, આ પ્રેરણા દ્વારા ભગવાન પાસે પહોંચવાનો, ભગવાનનો સાક્ષાત્કાર કરવાનો, ઉત્તુંગ શિખર પ્રાપ્ત કરવાનો સરળ રાહ બતાવે છે. રાહ તો ઘણા છે. યોગ ક્ષેમ છે, તપશ્ચર્યા છે, યજ્ઞયાગ છે, ઘણા બધા માર્ગોથી પહોંચી શકાય છે. પણ દરેક માટે એ માર્ગ સરળ નથી. દરેક યોગ નથી કરી શકતા. દરેક સિદ્ધોની જેમ વર્ષો સુધી તપશ્ચર્યામાં નથી બેસી શકતા. યજ્ઞયાગ પણ એવરી ડે માટે, 24 કલાક માટે શક્ય નથી. તો ઇઝીએસ્ટ રસ્તો કયો? ભગવાનનું નામ સ્મરણ, એના જપ. અટપટા કઠિન માર્ગો સૌ કોઈ માટે તરણોપાય ન બને. પછી આબાલ વૃદ્ધ હોય, પીડિત હોય, માંદગીના બિછાને હોય, જેની પાસે ટાઈમનો અભાવ હોય, આવી બધી વ્યક્તિઓ કેવી રીતે પહોંચે? પૂજ્ય ભાઈએ દરેક માટે સરળ ઉપાય આપ્યો છે, નામ સ્મરણ. અને દરેક વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકે છે એવી પૂજ્ય ભાઈએ છૂટ પણ આપે છે. માંદો હોય તો પથારીમાં પણ નામ લઈ શકે, કામ પર જતો હોય તો ટ્રાવેલિંગ કરતા પણ નામ લઈ શકે, સવાર સાંજ જ્યારે ટાઈમ મળે ત્યારે લઈ શકે, પોતાનું કાર્ય કરતા કરતા નામ લઈ શકાય. માનો કે ગૃહિણીઓ સવારથી પોતાના ગૃહ કાર્યમાં વ્યસ્ત હોય, ભોજન બનાવતી હોય, ઇતર કાર્યો કરતી હોય, પણ એ ભોજન બનાવતા બનાવતા પણ જો નામ સ્મરણ થતું હોય તો એ ભોજન પ્રસાદ બનાવે છે. એમાં સાત્વિક વિચારો આવે છે, ભગવાન નામની અસર આવે છે અને લેનારનું પણ કલ્યાણ થાય છે. માંદગીના બિછાને પડેલો છે, કેવી રીતે નામ લે? અરે, ત્યારે પણ નામ લે તો ભગવાન એનું સાંભળે છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થળે નાનો મોટો વૃદ્ધ, અપંગ, બીમાર, બધા ભગવાનનું નામ લઈ શકે છે. એમાં નીતિ નિયમો નથી, એમાં રિચ્યુઅલ મર્યાદાઓ નથી. પૂજ્ય ભાઈએ ગજબની છૂટ મૂકી છે. નામ છે એ નામીને ખેંચી લાવે છે. નામ અને નામી અભિન્ન છે. નામ એટલે પ્રભુનું નામ, નામી એટલે ખુદ પરમેશ્વર. એ બંને એકબીજાની સાથે સંકળાયેલા છે. નામ ચિન્મય છે, લાઈવ છે. નામના સંસ્કાર ચિત્ત પર અંકિત થતા જાય છે, ધીરે ધીરે ચિત્ત પર અસર કરે છે. નામ લેવાની આદત ન હોય પણ પાડો ને ત્યારે પેલા બીજા વિચારો આવે, ભૂલી જવાય તો ભાઈ કે ભલે ભૂલી જવાય, બીજા વિચારો આવે તો કઈ વાંધો નહીં. તમને ખબર પડી ને કે અહીંયાથી નામ અટક્યું તો જ્યાંથી ખબર પડે ત્યાંથી શરૂ કરો, એટલે ફરીથી શરૂ કરવાનું. ભૂલાઈ ગયું કઈ વાંધો નહીં, કોઈ અપરાધ નથી. યાદ આવે ત્યાંથી શરૂ કરો. કોઈ પણ સ્થળે, કોઈ પણ સંજોગોમાં નામ લઈ શકો છો. ધીરે ધીરે કરતા ચિત્ત પર નામના સંસ્કારો અંકિત થતા જાય છે, ચિત્ત વિશુદ્ધ બનતું જાય છે. જેમ એક જામી ગયેલી શાય વાળો ખળિયો હોય, એમાં શુદ્ધ પાણી તમે પોર કરતા જાઓ, પોર કરતા જાઓ, એમાં રેડતા જાઓ, તો ખળિયાને તળિયે બેઠેલી શાય ધીરે ધીરે ઓગળીને બહાર આવે છે. પેલા ગાઢું પાણી આવે છે, ગાઢો કલર આવે છે, બ્લુ કલર. પણ તો બી પાણી રેડવાનું તો ચાલુ જ રાખો. ખળિયો ઉભરાઈને બ્લુ પાણી બહાર નીકળવા માંડે છે. પાણીની ધારા ચાલુ છે, ખળિયામાંથી ઉભરાઈને બહાર આવે છે. ધીરે ધીરે એનો રંગ લાઇટ બ્લુ થાય છે, આછો થાય છે, અને સમય જતા એ પાણી શુદ્ધ બની જાય છે. એવી જ રીતે આપણા ચિત્તની અંદર જે ષડ રિપુઓના, જે જન્મ જન્માંતરોના સંસ્કાર પડ્યા હોય એને નામ રૂપે જપ, ભગવદ નામ, જે ચિંતન કરાવ્યા કરે છે, સ્મરણ કરાવ્યા કરે છે. ક્યારેક તો એની અંદર સ્વરૂપ ચિંતન મૂકી દઈએ તો ખૂબ આનંદ આવે છે. એ નામ લેતા લેતા જન્મ જન્માંતરના આપણા જે સંસ્કારો છે એ ધોવાય છે. આપણામાં રહેલા ષડ રિપુઓ જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, મેઇનલી તો ઈગો, આ બધું ધીરે ધીરે ધોવાતા ધોવાતા સાફ થતા થતા, જેમ પેલા ખડિયાની અંદર વિશુદ્ધ પાણી બચ્યું એમ આપણું ચિત્ત વિશુદ્ધ થઈ જાય છે. અને ચિત્ત પર આ સંસ્કારો અંકિત થતા જાય છે અને પેલા જે રુચિ નહોતી એ ઉત્તરોત્તર રુચિ ઉત્પન્ન થતી જાય છે. પહેલી અવસ્થામાં, પ્રાથમિક અવસ્થામાં મન ન લાગે, પણ મનને તેમાં રોકવા પ્રયત્ન કરવો એ પણ નિરર્થક નથી. એ પ્રયત્ન સારો જ છે ને કે મનને તેમાં લગાડીએ. મન બીજે ભમતું હોય છતાં પણ આપણે વ્યવહારિક કાર્યો કરીએ છીએ. એવી જ રીતે ચિત્તને જપમાં રસ ન હોય, નામ સ્મરણમાં રસ ન હોય તો પણ આપણે કર્યા કરીએ તો એ મિકેનિકલ તો થાય. હા, મિકેનિકલમાં એટલો ભાવ નથી હોતો, પણ કંઈ નથી એના કરતાં મિકેનિકલ તો થયું. ભગવાન એમ માને છે કે આ મને યાદ તો કરે છે, એટલી એનામાં સમજણ નથી, એટલું ગ્રાસ્પિંગ નથી, પણ મને યાદ તો કરે છે. ભગવાન એના પર કૃપા કરે છે અને ધીરે ધીરે એમાં રસ મૂકે છે, રસ નિષ્પન્ન થતો જાય છે. ભગવાનની સેવા કરવામાં મજા આવે છે, એનું પૂજન અર્ચન કરવામાં મજા આવે છે, એનો સત્સંગ કરવામાં મજા આવે છે, એનું સંકીર્તન કરવામાં મજા આવે છે, આનંદ થાય છે, શાંતિ મળે છે. ધીરે ધીરે એની અંદર એક એનું સ્વરૂપ ચિંતન, તમને જે ભગવાન ગમતા હોય, જેના પર તમને શ્રદ્ધા હોય, એનું સ્વરૂપ, એનું લીલા કથન, અથવા એના જીવનમાં બનેલા જે પ્રસંગો ભગવાનના જીવનના હોય એ યાદ કરીને તમે નામ સ્મરણ કરો તો એ ભગવાન પણ તમારી સામે ચરિતાર્થ થાય છે. તો ચિત્ત એમાં ડૂબે છે, એમાં રસ વધે છે, ચિત્ત પર રહેલો મેલ ધોવાય છે, ચિત્ત નિર્મળ બને છે, હૃદય નિર્મળ બને છે, નામ સ્મરણ નિષ્ફળ જતું નથી. નામ નામીને ખેંચી લાવે છે, નામ ચિન્મય છે, જેને કારણે મન વિશુદ્ધ થાય છે, ચિત્ત વિશુદ્ધ થાય છે, દિલની અંદર ઉર્મિના ઉછાળા આવે છે ભગવદ્ નામના. અને પછી તો એવું થાય છે કે એક દિવસ નામ સ્મરણ ન થયું હોય તો જાણે બહુ મોટી ખોટ પડી ગઈ હોય એવું લાગે છે. અરે આ શું થયું? પછી ખબર પડે કે આજે નામ સ્મરણ નથી થયું. અને નામ સ્મરણ કરવા લાગે છે, દિવસ ભર્યો ભર્યો લાગે છે, મન ભર્યું ભર્યું લાગે છે, ચિત્ત પ્રસન્ન થાય છે, હૃદય આનંદિત થાય છે, પ્રફુલ્લિત થાય છે, પ્રસન્ન ચિત્ત થાય છે, જેને કારણે માનવનું ઉર્ધ્વીકરણ ઇઝીએસ્ટ રસ્તા પર થઈ જાય છે. જીવનની સર્વોચ્ચ મંઝિલે પહોંચવાનો સરળ રાહ ભગવદ્ નામ સ્મરણ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમયે કરી શકે છે. ઇઝીએસ્ટ રસ્તો ભગવદ્ નામ સ્મરણ. આને જપ યજ્ઞ પણ કહેવાય. પ્રેરણા નંબર 290. આ ભવસાગરની યાત્રામાં જે જે સ્થળ ભયાવહ, ખડકાળ હોય અને મુસાફરી ભયગ્રસ્ત હોય ત્યાં ત્યાં રાહ દર્શન અને સંરક્ષણ માટે ઈશ્વર સંતો રૂપી દીપસ્તંભો ઊભા કરે છે. આવા દીપસ્તંભો એકાકી હોય છે, પરંતુ તેમની એકલતા જ તેમની શોભા છે. ઘોર જંગલ ને નિર્જનતામાં કોઈ રાહબર મળી જાય તો આપણને ધરપત મળે છે. જ્યાં વનસ્પતિ અને વન્ય પશુઓ જ હોય ત્યાં કોઈ મળી જાય જેની સાથે વાતો થઈ શકે, માર્ગદર્શન મળે, તો એ પ્રિય લાગે છે. એ જ રીતે ભવસાગરમાં જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યાં ત્યાં સમયોચિત રીતે ઈશ્વરે સંતો મહાત્માઓને મોકલ્યા છે. ક્યારેક તો ઈશ્વર સ્વયં આવે છે, યાત્રિકોની નૌકાને સલામત કિનારે પહોંચાડે છે. પૂજ્યભાઈ આ પ્રેરણામાં સમજાવે છે કે આપણે આ ભવસાગરની જે યાત્રા કરી રહ્યા છીએ તેની અંદર ક્યાંય અપ એન્ડ ડાઉન્સ હોય, હર્ડલ્સ હોય, તકલીફો હોય, મુશ્કેલીઓ હોય, જે પૂજ્યભાઈ ભયાવહ અને ખડકાળ હોય એવા સ્થળની વાત કરીને સમજાવે છે. આવી મુસાફરીમાં આપણે ભયગ્રસ્ત થઈએ છીએ, ડરી જઈએ છીએ. જીવનની મુસાફરીમાં પણ સ્ટ્રગલ્સ આવે છે, હર્ડલ્સ આવે છે, અંધકાર આવે છે. ક્યારેક ક્યારેક જીવન એકદમ દુઃખોથી ભરેલું લાગે છે, તકલીફોથી ભરેલું લાગે છે, ત્યારે જીવનની આ મુસાફરી આપણને ભયગ્રસ્ત લાગે છે. આવી આવી જગ્યાએ ભગવાન રાહ દર્શન કરાવવા માટે, પથ દર્શન કરાવવા માટે, સંરક્ષણ માટે ઈશ્વર સંતો રૂપી દીપસ્તંભો ઉભા કરે છે. સંતો આ પૃથ્વી પર આવી જાય છે. જેમ અંધકારની અંદર દીપસ્તંભ રાત્રે કામ લાગે છે, અહીંયા એક દીપસ્તંભ છે જે પ્રકાશ ફેલાવે છે. સમુદ્રની અંદર મજતારમાં દીવા દાંડી હોય છે, તે પોતાનો અક્ષુણ પ્રકાશ ફેલાવે છે અને નાવિકોને માર્ગદર્શન આપે છે. તેવી જ રીતે આ દીપસ્તંભો રૂપી સંતો મહાત્માઓ યોગીઓ સિદ્ધો આવા આવી જાય છે પ્રભુની કૃપાથી. એ લોકો એકલા જ હોય છે, આવા દીપસ્તંભો સમૂહમાં નથી હોતા, એકલા જ હોય. પણ આ એકલા હોવું એ પણ એનું તો ગૌરવ છે, એમની એકલતા જ એમની શોભા છે. કેમ કે સંતોના ગ્રુપ ન હોય, સિદ્ધો ટોળામાં ન મળે, ભક્તો જે ઊંચી કક્ષાના છે એ એકલ દોકલ જ હોય, એમાં જ એની શોભા છે. ઘોર જંગલની નિર્જનતામાંથી આપણે પસાર થતા હોઈએ, એકલા જ હોઈએ અને સાથે કોઈ રાહબર મળી જાય તો આપણને એક ધરપત મળે છે, એક હૈયા ધારણ મળે છે. જ્યાં જંગલમાંથી પસાર થતા માત્ર વનસ્પતિ અને વન્ય પશુઓ જ હોય ત્યાં કોઈ મળી જાય ને કે જેની સાથે વાત થઈ શકે, માર્ગદર્શન મળે, તો એ પ્રિય લાગે છે, સારું લાગે છે, શાતા વળે છે, આધાર લાગે છે. એ જ રીતે આવા ભવસાગરની અંદર જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યાં ત્યાં સમય પ્રમાણે ઈશ્વર સંતો અને મહાત્માઓને મોકલાવે છે. ક્યારેક તો ઈશ્વર સ્વયં આવે છે, આ ક્લાઇમેક્સ છે, લીલાર્થે આવે છે, હેતુવિહીન અવસ્થામાં આવે છે. અવતારનો કોઈ હેતુ નથી, ખુદ માનવ દેહ ધારણ કરે છે, એને કોઈ પ્રારબ્ધ નથી, એને કોઈ કર્મ નથી, સ્વયં સ્વીકૃત ડિઝાઇન હોય છે. એની પાછળના જોઈએ તો ઘણા કારણો છે, પણ કોઈનો નાશ કરવો, કોઈનો ધ્વંસ કરવો, અધર્મનો નાશ કરવો, આ બધા માટે ઘણી વખત અવતારની જરૂર નથી, માત્ર સંકલ્પથી પણ એ કરી શકે છે, દ્રષ્ટિ માત્રથી કરી શકે છે. પરંતુ કુટુંબીજનો સાથે, રિલેટિવ્સ સાથે, ભક્તો સાથે લીલા કરવા, આનંદ આપવા અને આનંદ લૂંટવા આવે છે અને જનમાનસનું ઉર્ધ્વીકરણ કરવા આવે છે અને એક ગજબની મિશાલ છોડીને જાય છે. ઈશ્વર પોતે અવતરણ ધારણ કરે છે અને યાત્રિકોને, યાત્રિકોની નૌકાને સલામત કિનારે પહોંચાડે છે. પછી એ ભક્તો હોય, પ્રિયજનો હોય, ફેમિલીઝ હોય, ફેમિલી મેમ્બર્સ હોય, ગમે તે હોય, બધાની નૌકાને સલામત રીતે કિનારે પહોંચાડે છે. એટલે જ તો ગાવાનું મન થઈ જાય ને, કરજે કરજે નૈયા પાર મૈયા તું તારણહાર.